એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 19મી સદીના ફ્રાન્સના એક એવા લેખક વિશે જેમણે એમ કહી શકાય કે નવલકથાના સ્વરૂપને હંમેશ માટે બદલી નાખ્યો, સ્ટેન્ડાલ, જેમનું મૂળ નામ તો હેનરી બેલ હતું.
હા, અને એમની જે કૃતિ છે લ રૂજ એ લ નોઆર, એટલે કે લાલ અને કાળું, એ ખરેખર તો બહુ જ પ્રભાવશાળી અને ચર્ચાસ્પદ રહી છે.
બરાબર. અને આ નવલકથા ખાલી એક વાર્તા નથી, પણ આખા યુગનો એમ કહીએ તો ચાલે અરીસો છે.
ચોક્કસ. સ્ટેન્ડાલે પોતે જેને 19મી સદીનું કાલવૃત્તાંત કહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ 1820ના દાયકાના ફ્રાન્સની, એટલે કે નેપોલિયન યુગ પૂરો થયો એ પછીનો સમય.
બુર્બોન રાજાશાહી પાછી આવી ગઈ હતી.
હા, અને સમાજમાં વર્ગભેદ, રાજકીય તણાવ અને પેલો ધાર્મિક દંભ, એ બધું ચરમસીમા પર હતું.
એટલે જ આજના સંવાદનો આપણો મુખ્ય હેતુ છે આ નવલકથાના કેન્દ્રીય પાત્ર જુલિયન સોરેલની જે જટિલ સફર છે એની સળગતી મહત્વાકાંક્ષા, એના પ્રેમ સંબંધો અને તત્કાલીન સમાજ સાથેનો જેનો સંઘર્ષ છે એને થોડું ઊંડાણપૂર્વક સમજવાનો.
અને એ પણ જોઈશું કે સ્ટેન્ડાલ કેવી રીતે પાત્રોના મનુજગતનું વિશ્લેષણ કરે છે, એમના વિચારો, એમની દ્વિધાઓ, એ બધું વાર્તાને એક અલગ જ સ્તરે લઈ જાય છે.
શરૂઆત કરીએ આ શીર્ષકથી જ, લાલ અને કાળું. આ રંગો શું સૂચવે છે? કંઈક ખાસ અર્થ હશે ને?
અરે બિલકુલ, આ રંગો જ આખી નવલકથાનો સાર કહી દે છે માનોને. લાલ રંગ એ છે નેપોલિયનના સમયનું લશ્કરી ગૌરવ, પેલો ક્રાંતિકારી જુસ્સો, વ્યક્તિગત સાહસ, એક એવો રસ્તો જે હવે જુલિયન જેવા યુવાનો માટે લગભગ બંધ જેવો થઈ ગયો હતો.
ભૂતકાળનો એક સ્વપ્ન જેવું.
બરાબર. અને કાળું રંગ એ છે પેલી પુનઃસ્થાપિત થયેલી ચર્ચની સત્તા, પાદરી વર્ગનો પ્રભાવ, રૂઢિચુસ્ત સમાજ વ્યવસ્થા.
એટલે જુલિયન માટે આ બે રસ્તા વચ્ચેની પસંદગી છે.
હા, લાલ જે હવે ફક્ત એક સ્વપ્ન છે, અને કાળું જે વર્તમાનની કડવી વાસ્તવિકતા છે, સત્તા સુધી પહોંચવાનો વ્યવહારુ રસ્તો પણ દંભથી ભરેલો.
અને આ પસંદગીના કેન્દ્રમાં છે જુલિયન સોરેલ. ચાલો એના પાત્ર અને પરિસ્થિતિથી શરૂઆત કરીએ. કોણ છે આ યુવાન? ક્યાંથી આવે છે?
જુલિયન સોરેલ એ વેરિયર નામના એક નાના પ્રાંતીય શહેરના સુથારનો દીકરો છે. શરીરે કદાચ થોડો નબળો લાગે, પણ એની બુદ્ધિ હરે અસાધારણ છે. કહેવાય છે કે એને આખું લેટિન બાઇબલ મોડે હતું.
ઓહો.
હા, અને એનામાં એક આગ છે, સમાજના નીચલા સ્તરમાંથી ઉપર ઉઠવાની, નામ કમાવવાની પ્રબળ ઈચ્છા. એની મહત્વાકાંક્ષા બહુ તીવ્ર છે.
અને એનો આદર્શ કોણ?
નેપોલિયન, એક સામાન્ય માણસ જે સમ્રાટ બન્યો.
એટલે એના મનમાં પણ ક્યાંક એવું જ સપનું હશે.
ચોક્કસ. એની શરૂઆત થાય છે જ્યારે વેરિયરના મેયર મોન્સિયર દ રેનાલ એને પોતાના બાળકોના શિક્ષક તરીકે રાખે છે. પણ જુલિયન માટે આ ખાલી નોકરી નથી.
ના, એના માટે તો આ સામાજિક સીડી ચડવાનું પહેલું પગથિયું છે.
બરાબર, એક તક છે.
અહીં જ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. નહીં કે શું વ્યક્તિગત યોગ્યતા અને મહત્વાકાંક્ષા ખરેખર સમાજના આ કઠોર વર્ગભેદ અને પરંપરાના બંધનોને તોડી શકે?
અને સ્ટેન્ડાલ અહીં સમાજના દંભ પર જે કટાક્ષ કરે છે, દેખાડો સમાનતાનો, પણ હકીકતમાં તો જન્મ અને વંશ જ બધું નક્કી કરે.
તો આવી પરિસ્થિતિમાં જુલિયન જેવા મહત્વાકાંક્ષી યુવાન પાસે કયા રસ્તા બચે છે? શું કરે?
કદાચ દંભને ગણતરીનો જ રસ્તો અપનાવવો પડે. જુલિયન સમજે છે કે સીધા રસ્તે એની પ્રતિભાને કોઈ નહીં પૂછે, એટલે એક મોહરું પહેરી લે છે.
દેખાવ કરવો પડે છે.
હા, ઠંડો, લાગણીહીન, બધું ગણતરી કરીને કરતો હોય એવો દેખાવાનો પ્રયત્ન કરે છે. પણ પછી વેરિયરમાં મેયરના ઘરે એની મુલાકાત થાય છે મેડમ દ રેનાલ સાથે, લુઈસ.
અને અહીં એની બધી ગણતરીઓ ઊંધી વળે છે,
એમ જ કહી શકાય. એ મેડમ દ રેનાલને પ્રભાવિત કરવા કદાચ જીતવા નીકળ્યો હતો, પણ ખરેખર તેમના પ્રેમમાં પડી જાય છે. આ એની જિંદગીનો પહેલો મોટો વળાંક છે, જ્યાં એની મહત્વાકાંક્ષા અને એનું હૃદય સામસામે આવી જાય છે.
મેડમ દ રેનાલનું પાત્ર પણ અહીં બહુ મહત્વનું બની જાય છે, કારણ કે એ જ જુલિયનના જીવનની પહેલી અને કદાચ એકમાત્ર એવી સ્ત્રી છે જેને એને સાચા અર્થમાં નિઃસ્વાર્થપણે પ્રેમ કરે છે.
બિલકુલ. લુઇસ ધ રેનલ શરૂઆતમાં કેવી છે? એકદમ ધર્મનિષ્ઠ, પતિ અને બાળકો પ્રત્યે સમર્પિત, થોડી ભોળી કહી શકાય એવી સ્ત્રી. પણ જુલિયન એના જીવનમાં એક તોફાનની જેમ આવે છે
અને એનામાં એક એવો જુસ્સો જગાડે છે જેની એણે કલ્પના પણ નહીં કરી હોય.
હા, એનો પ્રેમ એકદમ શુદ્ધ છે. એમાં કોઈ ગણતરી નથી, કોઈ રમત નથી. એ જુલિયનની જેમ માથાથી નથી વિચારતી, એ હૃદયથી પ્રેમ કરે છે.
પણ આ સંબંધ લાંબો ટકતો નથી ખરું ને?
ના, કોઈ અનામી પત્રો લખે છે ને વાત ફેલાઈ જાય છે, એટલે મેડમ ધ રેનાલની પ્રતિષ્ઠા બચાવવા માટે જુલિયનને વેરિયલ છોડવું પડે છે. આ અનુભવ પછી જુલિયન કદાચ વધુ સાવચેત, વધુ કઠોર બની જાય છે.
વેરિયર છોડીને જુલિયન ક્યાં જાય છે? એની મહત્વાકાંક્ષા એને કઈ દિશામાં લઈ જાય છે? હવે
એ જાય છે બેસો શહેર, ત્યાંની ધર્મશાસ્ત્રીય સેમિનારીમાં જોડાય છે. એટલે કે હવે એ કાળા માર્ગ પર આગળ વધવાનો પ્રયાસ કરે છે, ચર્ચ દ્વારા સત્તા અને સન્માન મેળવવાનો.
પણ શું ત્યાંનું વાતાવરણ સારું હોય છે?
અરે ના, સેમિનારીનું વાતાવરણ તો વેરિયરના સમાજ કરતાં પણ વધારે દંભી અને ઈર્ષ્યાથી ભરેલું છે. અહીં ટકી રહેવા માટે જુલિયનને દંભની કળામાં, એમ કહો કે માસ્ટરી મેળવવી પડે છે.
પોતાના સાચા વિચારો છુપાવવા પડે છે.
હા, ધર્મનિષ્ઠ હોવાનો ઢોળ કરવો પડે છે. બીજા વિદ્યાર્થીઓની ઈર્ષ્યા, શંકા, આ બધાનો સતત સામનો કરવો પડે છે. સ્ટેન્ડાલ આ ભાગને જાણે દંભની પાઠશાળા કહે છે. ધર્મના નામે પણ સત્તાની રાજનીતિ જ ચાલે છે ત્યાં.
એટલે અહીં તે બરાબર શીખી જાય છે કે સમાજમાં આગળ વધવું હોય તો દેખાવ અને દંભ કેટલા જરૂરી છે. પણ શું એને કોઈ સાચો માર્ગદર્શક કે મદદ કરનાર મળે છે?
હા, એને સેમિનારીના ડિરેક્ટર એબે પિરાડનો થોડો ટેકો મળે છે. પિરાડ કડક છે, પણ ન્યાયી છે, અને એ જુલિયનની બુદ્ધિને ઓળખે છે. જોકે પિરાડ પોતે પણ રાજકીય ષડયંત્રોનો ભોગ બને છે અને એને સેમિનારી છોડવી પડે છે. પણ જતા પહેલા એ જુલિયન માટે પેરિસનો રસ્તો ખોલી આપે છે.
પેરિસ?
હા, એ જુલિયનને પેરિસના એક બહુ શક્તિશાળી ઉમરાવ માર્કિઝ ધ લામોલના અંગત સચિવ તરીકે નોકરી અપાવે છે. અને આ જુલિયનની સફરનો બીજો અને સૌથી મહત્વનો તબક્કો શરૂ થાય છે.
પેરિસ એટલે સત્તાનું કેન્દ્ર, સંપત્તિ, ઉચ્ચ સમાજ. અહીં જુલિયનનો અનુભવ કેવો રહે છે? શું અહીં એની મહત્વાકાંક્ષાને પાંખો મળે છે?
પેરિસમાં જુલિયન એક સાવ અલગ જ દુનિયામાં પ્રવેશે છે. માર્કિઝ ધ લા મોલના ઘરે એ અત્યાધુનિક, બુદ્ધિશાળી, પણ કહી શકાય કે નૈતિક રીતે ક્યાંક ખોખલા ઉચ્ચ વર્ગના સંપર્કમાં આવે છે.
એ પોતાની જાતને સાબિત કરી શકે છે ત્યાં?
હા, એ પોતાની ફરજો બહુ કુશળતાથી નિભાવે છે. માર્કિઝનો વિશ્વાસ પણ જીતે છે. માર્કિઝ એની ક્ષમતાઓથી પ્રભાવિત થાય છે, પણ પેલું એના નીચલા વર્ગના મૂળનું ભૂત તો પીછો નથી છોડતું. માર્કિઝ હંમેશાની વફાદારી પર શંકા રાખે છે.
એટલે અહીં પણ એને સતત સાવચેત રહેવું પડે છે.
બિલકુલ. પણ તક મોટી છે.
સાથેના સંબંધથી કેવી રીતે અલગ છે?
અરે, આકાશ પાતાળનો ફરક છે. માથિલ્ડ એ તેજસ્વી છે, સુંદર છે, ગર્વિષ્ઠ છે અને પોતાના આ વૈભવી જીવનથી સખત કંટાળેલી છે.
એને કંઈક અલગ જોઈએ છે.
હા, અને જુલિયન તરફ ખેંચાય છે, કારણ કે એ અલગ છે. એનામાં એક પ્રકારનો ખતરો છે, એક જુસ્સો છે જે પેરિસના ઠંડા, ગણતરીબાજ યુવાનોમાં નથી. એમનો સંબંધ પ્રેમ ઓછો અને પેલી ઈચ્છાશક્તિ અને બુદ્ધિની રમત વધારે છે.
એક જટિલ મનોવૈજ્ઞાનિક નાટક જેવું.
બરાબર. આકર્ષણ અને અણગમો, ગર્વ અને આધીનતા, બધું સતત ટકરાય છે. કહી શકાય કે માથિલ્ડનો પ્રેમ માથાનો પ્રેમ છે. એ જુલિયનના પ્રેમમાં નથી પડતી, પણ જુલિયન જેવા નીચલા વર્ગનો પણ અસાધારણ યુવકને પ્રેમ કરવો એ વિચારના પ્રેમમાં પડે છે.
એના કંટાળાજનક જીવનમાં રોમાંચ જોઈએ છે એને.
અને આ સંબંધ જુલિયનને એની મહત્વાકાંક્ષાના શિખર પર લઈ જાય છે. નહીં, એવું લાગે છે કે એણે બધું મેળવી લીધું. હા, થોડા સમય માટે તો એવું જ લાગે છે. માથિલ્ડ ગર્ભવતી બને છે અને તે જુલિયન સાથે લગ્ન કરવા મક્કમ બને છે. માર્કિઝ ધ લામોલ પહેલાં તો ભયંકર ગુસ્સે થાય છે, પણ પછી પુત્રીના દબાણ અને કદાચ જુલિયનની ક્ષમતાઓને જોઈને માની જાય છે
અને એને ઉમરાવ પણ બનાવે છે.
હા, એ જુલિયનને લશ્કરમાં ઉચ્ચ પદ અપાવે છે અને શેવલિયર જુલિયન સોરેલ દે લા વેરનાઈનો ખિતાબ પણ. જુલિયન સોરેલ, એક સુથારનો દીકરો, હવે ઉમરાવ બની ગયો. એની વર્ષોની મહેનત, ગણતરીઓ, બધું સફળ થયું હોય એવું લાગે. એણે લાલ, લશ્કર અને કાળું ખિતાબ, સામાજિક સ્વીકૃતિ બંને જાણે હાંસલ કરી લીધું.
પણ સ્ટેન્ડાલની દુનિયામાં સફળતા ક્યારે સરળ નથી હોતી. આ શિખર પરથી એનું પતન કેવી રીતે થાય છે, અહીં જ નવલકથાનો ક્લાઇમેક્સ આવે છે, ખરું?
બરાબર. એ જ સમયે જ્યારે બધું જ જુલિયનની તરફેણમાં લાગતું હોય ત્યારે જ એનો ભૂતકાળ એને પકડી પાડે છે. માર્કિઝના ઘરે મેડમ દે રેનાલનો એક પત્ર આવે છે.
ઓ, પણ એણે કેમ લખ્યો?
એણે એના નવા કટ્ટર ધર્મગુરુના ભારે દબાણ હેઠળ લખ્યો હોય એવું લાગે છે. પત્રમાં જુલિયનને એકદમ હૃદયહીન, મહત્વાકાંક્ષી અને તકવાદી તરીકે ચિતરવામાં આવ્યો છે કે જે સ્ત્રીઓનો ઉપયોગ ફક્ત પોતાની સામાજિક ઉન્નતિ માટે કરે છે.
અને માર્કિઝા માની લે છે?
હા. પત્ર વાંચીને માર્કિઝ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. તરત જ લગ્નની સંમતિ પાછી ખેંચી લે છે. જુલિયનનું વર્ષોનું સપનું, એની બધી મહેનત એક ક્ષણમાં ધૂળમાં મળી જાય છે.
અને આ આઘાત જુલિયનને એક એવા પગલા તરફ દોરી જાય છે જે એની આખી જિંદગીની ગણતરીઓ અને દંભ પર પાણી ફેરવી દે છે.
બરાબર. અહીં જુલિયનનું માથું હારી જાય છે અને એનું હૃદય, કે પછી કહો કે પેલો બેકાબુ જુસ્સો અને અપમાનની લાગણી એના પર હાવી થઈ જાય છે. એ સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવી બેસે છે.
શું કરે છે?
ભયાનક ક્રોધ અને નિરાશામાં એ પિસ્તોલ ખરીદે છે, સીધો વેરિયર પાછો ફરે છે અને ચર્ચમાં પ્રાર્થના કરી રહેલી મેડમ દ રેનાલ પર ગોળી ચલાવી દે છે. આ કૃત્યની બધી વ્યૂહરચનાઓથી સાવ વિપરીત છે, સંપૂર્ણપણે આવેગજન્ય. કદાચ એના જીવનનું એકમાત્ર એવું કાર્ય જેમાં કોઈ ગણતરી નથી.
આ ઘટના પછી શું થાય છે? મુકદ્દમો અને અંત કેવી રીતે આવે છે?
જુલિયનની ધરપકડ થાય છે. સદભાગ્ય મેડમ દ રેનાલ ગંભીર રીતે ઘાયલ થાય છે પણ બચી જાય છે. મુકદ્દમા દરમિયાન જુલિયન એકદમ શાંત અને ગર્વિષ્ઠ રહે છે. એ દયાની ભીખ માંગવાનો કે બચાવ કરવાનો ઇનકાર કરે છે.
અને એનું પેલું અંતિમ ભાષણ?
હા, પોતાના અંતિમ ભાષણમાં એ ન્યાયાધીશો પર આરોપ મૂકે છે. કહે છે કે તમે મને ગોળી ચલાવવા માટે નહીં પણ સમાજના નીચલા વર્ગમાંથી ઉપર ઉઠવાની હિંમત કરવા બદલ સજા આપી રહ્યા છો. મારો ગુનો એ છે કે હું તમારા વર્ગનો નથી.
વાહ, એના બળવાનું અંતિમ પ્રદર્શન.
બરાબર. અને એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.
એના જેલના અંતિમ દિવસો કેવા હોય છે? એની મનોસ્થિતિ શું? એને કોઈ પસ્તાવો થાય છે? કંઈ સમજાય છે?
જેલના અંતિમ દિવસોમાં જુલિયનને જાણે એક અદ્ભુત માનસિક સ્પષ્ટતા મળે છે. માથિલ્ડેને બચાવવા પૈસા, પ્રભાવ બધું વાપરે છે પણ જુલિયનને હવે એ રમતમાં કોઈ રસ નથી રહ્યો.
અને મેડમ દ રેનાલ?
મેડમ દ રેનાલ, જેણે એને માફ કરી દીધો છે, એ પણ એને મળવા આવે છે. એમની વચ્ચેની વાતચીતમાં જુલિયનને અંતિમ સત્ય સમજાય છે. એને લાગે છે કે એના જીવનનો એકમાત્ર સાચો, અધિકૃત અને સુખી અનુભવ મેડમ દ રેનાલ માટેનો એનો પ્રેમ જ હતો.
એટલે એની મહત્વાકાંક્ષા, પેરિસની સફળતા, માથિલ્ડ સાથેનો સંબંધ, એ બધું વ્યર્થ લાગે છે.
હા, બધું પોખળ, દેખાવ પૂરતું લાગે છે. એટલે જ એ સજા સામે અપીલ કરવાનો ઇનકાર કરે છે અને અત્યંત શાંતિ અને ગૌરવ સાથે ગિલોટિન પર મૃત્યુને ભેટે છે.
અને મેડમ દ રેનાલનો શું થાય છે?
એના મૃત્યુના થોડા દિવસો પછી મેડમ દ રેનાલ પણ હૃદય તૂટી જવાથી મૃત્યુ પામે છે.
વાહ, ખરેખર અત્યંત કરુણ પણ બહુ જ વિચાર પ્રેરકાંત. જુલિયનનું પાત્ર એટલું જ જટિલ છે, એને સહેલાઈથી સારો કે ખરાબ ના કહી શકાય. એની સાથે સહાનુભૂતિ પણ થાય અને એની ભૂલો પર ગુસ્સો પણ આવે.
અને આ જ સ્ટેન્ધાલની લેખન શૈલીની તાકાત છે, જેને મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ કહે છે. મતલબ કે પાત્રો શું કરે છે એના કરતાં એ શું વિચારે છે, એમના મનમાં શું સંઘર્ષ ચાલે છે, એની પાછળની પ્રેરણા શું છે, એના પર વધારે ધ્યાન.
એમના આંતરિક વિચારો, દ્વિધાઓ.
બરાબર. સ્ટેન્ધાલ આપણને જુલિયનના મનમાં ચાલતો સતત સંઘર્ષ બતાવે છે, એની મહત્વાકાંક્ષા અને એની સંવેદનશીલતા વચ્ચે, એના ગણતરીબાજ મગજ અને એના જુસ્સાદાર હૃદય વચ્ચે. આપણે એના આંતરિક એકપાત્રી નાટકો, ઇન્ટરનલ મોનોલોગ્સ દ્વારા એની આત્મછેતરપિંડી, એના વિરોધાભાસો બધું જોઈ શકીએ છીએ.
એટલે જે સાહિત્યના સૌથી યાદગાર અને વાસ્તવિક પાત્રોમાંનું એક બની જાય છે.
હા, એ કોઈ પરફેક્ટ હીરો નથી પણ સાવ ખલનાયક પણ નથી. એ એક એવો યુવાન છે જે સમાજની મર્યાદાઓ સામે લડે છે પણ કદાચ પોતાની અંદરની લડાઈમાં હારી જાય છે.
આ નવલકથાના મુખ્ય વિષયો પર નજર કરીએ તો સૌથી પહેલો અને સ્પષ્ટ મુદ્દો તો પેલો સામાજિક વર્ગ અને ગતિશીલતાનો જ છે.
હા, પુનઃસ્થાપન યુગના ફ્રાન્સમાં એ જન્મ આધારિત સમાજ વ્યવસ્થા કેટલી કઠોર હતી. પ્રતિભા હોવા છતાં નીચલા વર્ગના વ્યક્તિ માટે ઉપર ઉઠવું કેટલું મુશ્કેલ હતું.
અને આ પરિસ્થિતિ મહત્વાકાંક્ષાને કેવી રીતે અસર કરે છે? મહત્વાકાંક્ષા, જે સારી વાત છે, પણ આવા ધંભી સમાજમાં એ વ્યક્તિને ભ્રષ્ટ પણ કરી શકે, વિનાશ તરફ પણ લઈ જઈ શકે.
બરાબર. જુલિયનની મહત્વાકાંક્ષા એને પ્રેરણા આપે છે, પણ અંતે એના પતનનું કારણ પણ બને છે. અહીં સવાલ એ થાય કે દોષ કોનો, ફક્ત જુલિયનનો કે પછી સમાજનો પણ, જેને દંભ અને છેતરપિંડીનો માર્ગ અપનાવવા મજબૂર કરે છે.
પ્રેમ અને ગણતરી વચ્ચેનો તણાવ પણ એટલો જ મહત્વનો છે. મેડમ ધરેનાલનો નિસ્વાર્થ હૃદયનો પ્રેમ
અને માથીળનો પીલો બૌદ્ધિક ગણતરીપૂર્વકનો પ્રેમ જુલિયના બંને અનુભવે છે, પણ સાચા પ્રેમનું મૂલ્ય એ બહુ મોડો સમજે છે. કદાચ એની ટ્રેજેડી એ જ છે કે લાગણીઓને પણ એક વ્યૂહરચના તરીકે જોતો રહ્યો.
અને આ બધાની પાછળ પેલો ધંભનો વ્યાપક વિષય તો છે જ.
હા, સમાજ એક રંગમંચ છે અને દરેક જણ પોતપોતાનો ભાગ ભજવી રહ્યો છે. વેરિયરનો મિયર હોય, બેસાન્સોના પાદરીઓ હોય કે પેરિસના ઉમરાઓ, જુલિયન આ રમતમાં માહેર બને છે, પણ અંતે એ ભૂલી જાય છે કે એ પોતે કોણ છે. સ્તેન્ધાલની કલમ આ દંભને બહુ નિર્દયતાથી ઉઘાડો પાડે છે.
અંતે આ નવલકથા વ્યક્તિ અને સમાજ વચ્ચેના એ શાશ્વત સંઘર્ષની પણ વાત કરે છે. જુલિયન એક બળવાખોર છે જે સમાજના નિયમોને પડકારે છે.
પણ શું એકલો વ્યક્તિ સમાજને બદલી શકે, ખાસ કરીને જ્યારે એ પોતે જ આંતરિક વિરોધાભાસોથી ભરેલો હોય? અને સ્તેન્ધાલની શૈલીમાં આપેલો વ્યંગ આયરની પણ જોવા જેવો છે.
કેવી રીતે?
જુલિયન વિચારે છે કે એ બધું નિયંત્રિત કરી રહ્યો છે, પણ આપણે વાચક તરીકે જાણીએ છીએ કે એ તો લાગણીઓ અને સંજોગોનો ગુલામ બની રહ્યો છે. એની સૌથી મોટી સફળતા જ એના પતનની શરૂઆત બને છે, અને એનું અંતિમ કાર્ય એ કોઈ ગણતરીનું પરિણામ નથી, પણ શુદ્ધ આવેગ છે.
તો આટલા વર્ષો પછી પણ લાલ અને કાળું શા માટે આટલી પ્રસ્તુત અને મહત્વપૂર્ણ ગણાય છે? આજે પણ આપણે એની ચર્ચા શા માટે કરીએ છીએ?
કારણ કે મને લાગે છે કે તે માનવ સ્વભાવની જટિલતા, મહત્વાકાંક્ષા, પ્રેમ, ઈર્ષ્યા, ગર્વ, ભય અને સમાજના દબાણો વચ્ચેનું જે સંઘર્ષ છે, એને અત્યંત પ્રામાણિકતાથી રજૂ કરે છે. જુલિયન સોરેલ ભલે 19મી સદીના ફ્રાન્સનો યુવાન હોય, પણ એની અંદરની લડાઈ, સફળ થવાની એની તીવ્ર ઈચ્છા, સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનો એનો સંઘર્ષ, એ આજે પણ ઘણાને પોતાના લાગી શકે છે.
સાચી વાત. અને આ નવલકથા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આપણો સમાજ ખરેખર યોગ્યતાને મહત્વ આપે છે, કે પછી સફળ થવા માટે આજે પણ લોકોને અમુક પ્રકારના મોહરા પહેરવા પડે છે.
કદાચ આ જ એની કાયમી પ્રસ્તુતતા છે. તે આપણને વ્યક્તિગત સત્ય અને સામાજિક અપેક્ષાઓ વચ્ચેની પેલી પાતળી ભેદરેખા પર વિચાર કરવા પ્રેરે છે.
અને અંતે સવાલ મૂકી જાય છે કે શું મહત્વાકાંક્ષા હંમેશા વ્યક્તિને સમાજ સાથે સંઘર્ષમાં જ લાવે છે, કે પછી બંને વચ્ચે કોઈક પ્રકારનો સુમેળ શક્ય છે ખરું?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.